તારીખ 14/7/1991 શ્રી ચિદ્વિલાસ ગ્રંથ ઉપર પૂજ્યભાઈ શ્રી શશીભાઈનું ભાવનગરમાં પ્રવચન, સળંગ પ્રવચન નંબર 26.
હોય તો દ્રવ્યશ્રુત છે, પુસ્તકારૂઢ ન હોય તો પણ દ્રવ્યશ્રુત છે. ભગવાનની વાણીને પણ દ્રવ્યશ્રુત કહેવામાં આવે છે, વચન માત્ર દ્રવ્યશ્રુતમાં જાય છે. અર્થમાં મન લગાવવું તે ભાવશ્રુત છે. પછી જે દ્રવ્યશ્રુતનો વિષય આત્મા છે એને ભાવથી, એનું જ્ઞાન ભાવથી કરવામાં આવે તે ભાવશ્રુત છે. શ્રુત એટલે શ્રુત જ્ઞાન, અને ભાવ ભાવપૂર્વક એ જ્ઞાન થવું તે ભાવશ્રુત. આમ સીધો સાદો અર્થ એ છે. પછી એ ભાવનો આંખ બાંધવામાં આવે છે કે આત્મા જેને પોતાના આત્મભાવનાથી સાંભળ્યો, શ્રુત એટલે સાંભળ્યો, અને એવા ભાવથી એ આત્મા સાંભળ્યો કે આત્માકાર ભાવ થઈ ગયા. એવો જે આત્માકાર ભાવ તેને ભાવશ્રુત કહેવામાં આવે. શ્રુત જ્ઞાન, ભાવશ્રુત જ્ઞાન એટલે આત્માનો અનુભવ તેને ભાવશ્રુત જ્ઞાન કહે છે ને. પણ એનું ભાવશ્રુત જ્ઞાન ક્યાંથી નામ પડ્યું? કે સ્વરૂપ ભાવનાથી એ જ્ઞાન ઉત્પન્ન થયું છે. જ્ઞાન તો જ્ઞાન છે, પણ જ્ઞાન શુષ્ક કોરું પણ હોય છે અને ભાવનાથી ભીંજાયેલું પણ હોય છે. ભાવશ્રુત જ્ઞાન ક્યાંથી ઉપજ્યું? અને જો ભાવથી ન સાંભળ્યું તો એને સાંભળ્યું શું? જો ભાવથી ન સાંભળ્યું તો એને સાંભળ્યું શું એમ કે છે. કેવી રીતે ભાવશ્રુત જ્ઞાન લેવું? હવે લેશે કે વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન રૂપ સમરસી ભાવ વડે ઉત્પન્ન આનંદ તે ભાવ સ્વરૂપ છે. આંખ બાંધો. જે જ્ઞાનની સાથે આનંદની ઉત્પત્તિ ન હોય એને જ્ઞાન શું કહેવું એમ કે છે. જે જ્ઞાન સાથે આનંદની જ ઉત્પત્તિ ન હોય એને જ્ઞાન શું કહેવું? એને જ્ઞાન ક્યાંથી જ્ઞાન નો આંખ શરૂ થાય છે મોક્ષ માર્ગ માં? તો પાંચ ઇન્દ્રિય ને છઠ્ઠા મન થી જેટલું જ્ઞાન આ મનાતી વિષય છે. જ્યારે આનંદ ઉપજે છે ત્યારે અતિન્દ્રિય મનાતી જ્ઞાન થાય. મને તો ઉપયોગ અહીંયા ભાવ ભાવ મને ને કે છે. ભાવ મનને બે પરિભાષા છે. એક મનના નિમિત્તે ઉપયોગ વર્તે તેને પણ ભાવ મન કહે છે, અને પૂર્વ પર્યાયમાં આત્માના વિચાર એવા મનના સંપર્કથી થતા હોય એ છોડીને આત્માનો અનુભવ થાય ત્યારે ભાવ મન આગળ વધીને અનુભવ કરે છે એમ કહેવાય. પૂર્વ પર્યાયમાં આરોપ થાય છે. ટોડરમલજીએ રહસ્ય પુણ્યતિથિમાં અનુભવને મન જનિત પણ કહ્યો છે અને મન રહિત પણ કહ્યો છે. બે વાત તો પરસ્પર વિરુદ્ધ છે. અનુભવ મન જનિત પણ છે અને મન રહિત પણ છે, બે વાત કરી છે. ઘણા પ્રશ્ન શું કરે છે, જો મનાતીત દશાની વાત આવે તો ટોડરમલજીએ તો મન જનિત કહ્યો છે રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં. ટોડરમલજીએ તો મન જનિત પણ કહ્યો છે અને મન રહિત પણ કહ્યો છે, તો પછી હા પાડે? હા, બે વાત કરી છે. તો પછી એક પ્રશ્ન હું કરવા ગયો, મન રહિત એટલે મનની ભૂમિકાને ઓળંગીને આગળ વધી ગયો, માટે મન રહિત. મન જનિત એટલે પૂર્વ પર્યાયમાં મન સાથે સંબંધ હતો, બીજી કોઈ ઇન્દ્રિયોના વ્યાપાર સાથે સંબંધ નહોતો, એમ બતાવવા માટે મન જનિત કહે છે. અને મનમાં પણ એ જ વિચાર હતો અને બીજો વિચાર આત્માનો જ વિચાર મનમાં હતો, એમ બતાવવા માટે પૂર્વ પર્યાય કે બીજા વિચારથી પણ ન થાય. મનમાં પણ બીજો વિચાર હોય તો પણ આત્માનો અનુભવ ન થાય. બીજી ઇન્દ્રિયના જ્ઞાનમાં તો વિષય બીજો છે આખો, આત્મા વિષય જ નથી થતો, તો જડ જ પદાર્થ છે. પણ મનનો વિષય આત્મા બને પછી અનુભવ થાય, માટે મન જનિત કહીએ છીએ. પણ મનનો વિષય બીજો પદાર્થ હોય તો આત્માનો અનુભવ ન થાય, એવું સમજાવવા અથવા એવું સૂચિત કરવા માટે પણ એને મન જનિત છે એમ કહેવામાં આવે છે. એમાંય પાછું ઊંડું છે કે આત્માનો વિચાર કરે પૂર્વ પર્યાયમાં, એમાં પણ પર્યાયાર્થિક નિના વિષયથી અનુભવ ન થાય. એ વિચારમાં પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો જે વિષય છે એ મનમાં હોય પછી અનુભવ થાય. ગુણભેદ ને પર્યાયના વિચારથી અનુભવ ન થાય એમ છે. એટલે એટલું કહેવા માટે મન જેને થીતો થાય, મનની પણ છેલ્લી અવસ્થા આવી જ હોવી જોઈએ, ગમે તે ના ચાલે. પૂર્વક્રમ એવો છે, નિયત પૂર્વક્રમ છે, બીજા ક્રમ થી ન થાય એમ લેવું. લક્ષ્મણ શુદ્ધાત્મા છે અને વિચાર પણ એનો જ છે, બે વાત છે. લક્ષ્મણ શુદ્ધાત્મા હોય ને બીજા બીજો વિચાર આવે ખરો, પણ અનુભવ ન થાય એમ કેવું છે. લક્ષ છે એ મન જનિત નથી, લક્ષ છે એ મન જનિત નથી, એ તો મન થી બહાર નો વિષય થઈ ગયો. લક્ષ્મણ મન જનિત શું કરવા કીધો, કે પૂર્વ પર્યાયમાં અહીંયા જ મન લાગેલું છે, બીજે મન લાગેલું છે, એટલે મન લગાડવું એમ કીધું. ક્યાં મન લગાડવું? આત્મામાં મન લગાડવું, બીજે મન લગાડવું પૂર્વ પર્યાય ઉપર ઉપચાર કર્યો. પણ પૂર્વ પર્યાય ઉપર ઉપચાર કર્યો એ ઉપચારને યોગ્ય પૂર્વ પર્યાય છે માટે ઉપચાર કર્યો. ઉપચારને અયોગ્ય પૂર્વ પર્યાય ઉપર ઉપચાર પણ નથી થતો. જેમ કે બે જીવ લઈએ, બે આત્માનો વિચાર કરે છે એમ લઈએ, તો જેને અનુભવ થાય એની પૂર્વ પર્યાય ઉપર ઉપચાર આવે, પણ જેને અનુભવ ન થાય એની પૂર્વ પર્યાય ઉપર ઉપચાર આવે ન આવે. તો એનો અર્થ શું થાય છે કે બંનેની પૂર્વ પર્યાયમાં આત્માનો વિચાર હોવા છતાં એક ઉપચારને યોગ્ય છે અને એક ઉપચારને અયોગ્ય છે, બે પ્રકાર જુદા છે. પહેલો પહેલો ક્રોસ કર્યો હતો જામનગરમાં લાલુબેન, પહેલો ક્રોસ મારવા હતો. કોઈ પ્રશ્ન પૂછ્યો હતો પૂર્વ પર્યાય સમ્યક સન્મુખની સ્કીમ ગણવી કે ન ગણવી, અનુભવ થાય તો અનુભવ થાય તો ગણવી, અનુભવ ન થાય તો ન ગણવી. પૂર્વ પર્યાય તો ઉપચાર છે, ઉપચારને યોગ્ય છે કે ઉપચારને અયોગ્ય છે? ઉપચારને યોગ્ય છે અને ઉપચારને અયોગ્ય છે એમ બે પ્રકાર પડતા હોય તો આ આ પ્રકાર કયો? એ તો એ ક્રોસ કર્યો હતો 2017 ની સાથે એનો એક ચોક્કસ ભાગ છે, નિયત એ પણ એક સ્પષ્ટ પ્રકાર છે આખો. એ પ્રકારમાં આવ્યા વિના કોઈ નથી. એમ લાગે આ આત્માનો વિચાર કરે, આ આત્માનો વિચાર કરે, પણ અને એમાં આત્માના વિચારમાં આટલું બાદ કરવાનું છે કે પર્યાયાર્થિક નો કે વ્યવહાર નો કોઈ વિષય ન હોય, મને આત્માનો વિચાર હોવા છતાં પણ વ્યવહાર નો વિષય ન હોય, નિશ્ચયને નો વિષય હોય તો પણ શુદ્ધ નિશ્ચયને નો વિષય હોય, શુદ્ધ નો વિષય પણ લક્ષ્ય પૂર્વક હોય, અને શુદ્ધ નો વિચારમાં વિષય હોય લક્ષ્ય પૂર્વક હોય તો પણ તેની માત્રામાં સાથે પુરુષાર્થ હોય. વિકલ્પ તૂટે એટલો એને નિર્વિકલ્પ દશા થાય એટલો પુરુષાર્થ આવે, વધતો પુરુષાર્થ એટલે હદે આવે ત્યારે આટલી મર્યાદા છે. વિચાર વખતે પણ પુરુષાર્થ વધતો પુરુષાર્થ એટલી હદે વધે કે વિકલ્પ ને તોડી નાખે ત્યારે અનુભવ ક્યાં સુધી. લક્ષ્ય થઈ જાય, શુદ્ધાત્મા નો વિચાર વિષય પણ હોય વિચારમાં, પણ પુરુષાર્થ ઓછો હોય તો જેટલું કારણ આપે એટલું કાર્ય થાય, જે આ બેન શ્રીનો સિદ્ધાંત છે રચનામૃતમાં એ વાત છે, જેટલું કારણ આપે એટલું કાર્ય થાય એ પુરુષાર્થનું કારણ છે. એટલે મોક્ષ માર્ગ પણ પુરુષાર્થના આધારે છે, જ્ઞાન એનું જનક છે, જ્ઞાન એનું ઉત્પાદક છે, અને મોક્ષ માર્ગમાં પણ જેટલો પુરુષાર્થ તીવ્ર એટલો મોક્ષ નજીક સમીપ, જેટલો પુરુષાર્થ મંદ એટલો મોક્ષ ને કાળ દૂર. એટલે મુખ્ય ફેક્ટર થઈ ગયો પુરુષાર્થ, મુખ્ય વાત થઈ ગઈ પુરુષાર્થ બધે પહેલેથી તે છેલ્લે એક ગુણ સ્થાનમાં અસંખ્ય ભેદ છે. આઠમું ભલે ક્ષણવર્તી હોય નવમું ક્ષણ તો અસંખ્ય ભેદ છે, પણ અસંખ્ય ન સમજી શકાય. છદ્મસ્થિતિ તો જગન્ય મધ્યમ ને ઉત્કૃષ્ટ સમજી શકાય એવા ભેદ કેમ? પુરુષાર્થના કારણે, બીજું કારણ શ્રદ્ધા જ્ઞાન સરખું જ છે. બે જીવ ક્ષાયક સમ્યક દ્રષ્ટિ હોય એક જીવને મુનિપણું લીધા પછી 1000 વર્ષ લાગે, ચરમ શરીર ક્ષાયિક સમય દ્રષ્ટિ બીજા જીવને અંતર્મુખમાં કેવળ ના કેમ પુરુષાર્થો છે, બીજું કઈ શ્રદ્ધા જ્ઞાન તો સરખા છે. કાળ લબ્ધિ થઈ ગયો તો કાળની મુખ્યતાથી વાત છે, પણ પુરુષાર્થ થઈ ગયો તો પુરુષાર્થની મુખ્યતાથી વાત છે. કાળ લબ્ધિમાં પુરુષાર્થ આવી જાય છે, પુરુષાર્થમાં કાળ લબ્ધિ આવી જાય છે, બે જુદા નથી રહેતા. જ્યારે જે પ્રકારનો પુરુષાર્થ તીવ્ર થયો તે જ તેની કાળ લબ્ધિ છે, બીજી કોઈ કાળ લબ્ધિ કોઈ બીજી ચીજ નથી. કાળ એટલે પર્યાય, લબ્ધિ એટલે પ્રાપ્તિ. બે સગા ભાઈ ઋષભદેવ ભગવાનના પુત્ર, ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ ચરમ શરીરી, ભરત મહારાજા મુનિ દશા લઈને અંતર્મુખમાં કેવળ જ્ઞાન કરતા, વ્યવહારમાં જ ના આવ્યા. મુનિ દશાના પંચમહાવ્રત સમિતિ ગુપ્તિના વ્યવહારમાં આવ્યા જ નહીં, વ્યવહારના પરિણામમાં જ ન આવ્યા, ક્રિયામાં એનો આવ્યા ને પરિણામમાં એનો આવ્યા. કેમકે એ પહેલા તો ચોથું કે પાંચમું ગુણ સ્થાન હોય, પહેલું હાથમું પ્રગટે, છઠ્ઠામાં આવ્યા વગર સીધા ગયા આઠમાં નવમે દસમે બારમાં શ્રેણી માંડી. એક નમસ્કાર મંત્ર રોજ બોલવો એટલું પણ વ્રત ન હોય, કેટલું રોજ પંચ પરમેશ્વરી નો નમસ્કાર મંત્ર મારે બોલવો એટલું વ્રત ન હોય ને ક્ષાયિક સમ્યક દ્રષ્ટિ હોય. ત્યાં ક્યાં બોલે છે? બાહુબલી ભગવાન ને 1000 વર્ષ ની દશામાં લાગ્યા. તે સગા ભાઈ ચરમ શરીર છાયક સમય દ્રષ્ટિ શરીર નું બળ બાહુબલી નું વધારે હતું, ભરત રાજા કરતા એ સાબિત કરી દીધું એમણે. પણ આત્મા નું બળ ભરત મહારાજા નું હતું, પુરુષાર્થ એમનો હતો. હું મનુષ્ય છું એવી પરિણતિ ક્યાં મન લાગે છે? મનમાં ખબર નથી કે હું મનુષ્ય છે એવી મારે પરિણતિ ચાલે છે. તમારા મનને ખબર નથી કે હું મનુષ્ય છું એવી મારી પરિણતિ ચાલે છે. ચાલે છે પ્રથમ વિચાર છે, પહેલા મનથી વિચાર કરે, પરિણતિ પછી થઈ જાય છે. પહેલા તો દરેક મનનો ભાવ થાય છે, મનની ભાવના થયા પછી જ પરિણતિ થાય છે. ભાવના ઉપયોગને પરિણતિ, ભાવના ઉપયોગને પરિણતિ એમ ક્રમ છે. વારંવાર ઉપયોગથી ભાવના ભાવે ને એની પરિણતિ થઈ જાય. એવી રીતે નામ પાડ્યું બાળક જન્મા પછી, તારું નામ ફલાણો ફલાણો ફલાણો. પહેલા કોઈ બોલાવે તો એને ખબર ન પડે, બાઘાની જેમ જોવે કોને બોલાવે છે બાળક, ખબર ન પડે કે આ મને બોલાવે છે, બીજા કોઈને બોલાવે છે. પછી એને સંસ્કાર શરૂ થાય પરિણતિના કે આ ફલાણું એટલે હું, એને નામ બોલે પછી તરત ધ્યાન જાય એમાં. એક એક દશા એવી હોય કે એને ખબર ન પડે, પછી એક દશા એવી થાય કે એને ખબર પડે કે આ નામ મારું છે. કેટલું દ્રઢ થયા પછી એને વિકલ્પ ન કરવો પડે કે મારું નામ ફલાણું, એનો એને વિકલ્પ કરવો ન પડે એ બાળકને પણ. એમ કરે નથી થઈ જાય. પરિણતિને મનની જરૂર નથી. આ છે ને, આ અહીંયા શું થાય છે? મન જાય પછી શું થાય છે? અસંગની પંચેન્દ્રી, ચારેન્દ્રી, ત્રણેન્દ્રી, બેની, એકન્દ્રીની એકલી પરિણતિ છે. મન ક્યાં છે? એને ક્યાં મન છે? પરિણતિ છે એકલી. ભલે રાગ દ્વેષમાં બધું છે એની અંદર, પણ પરિણતિ છે ને, એકલી પરિણતિ છે, મન નથી. ઉપયોગ થાય છે પણ પરિણતિ વિશેષ છે. અહીંયા વિતર્ક એટલે વિચાર લેવો છે. વિતર્કનો અર્થ થાય છે વિચાર, અને અનુગત એટલે વિચારને અનુસરીને થયેલી સમાધિ. સમાધિ એટલે નિર્વિકલ્પ શુદ્ધ ઉપયોગ. તો કે કયા વિચારને અનુસરીને સમાધિ થઈ? કે શુદ્ધ આત્માના વિચારને અનુસરીને સમાધિ થઈ એમ કેવું છે. હવે ચોખ્ખું થઈ જશે કે દ્રઢ શ્રુત વડે વિચાર કરવો કોનો? શુદ્ધ આત્માનો. તે વિતર્ક સ્વરૂપ છે અથવા એ વિચારરૂપ સ્વરૂપ છે. અર્થમાં મન લગાવવું તે ભાવ સ્વરૂપ છે, અને એ જે મનનો વિષય થાય શુદ્ધ આત્મા, એમાં મનને લગાવવું એટલે એની ભાવના થવી, તે ભાવ સ્વરૂપ છે. આપણે ગમે એનું મન લાગતું નથી, ક્યાંય કામ કરે છે પણ એનું મન લાગતું નથી. તો એમાં શુક્રવાર શું હોય? એમાં જ એનું મન ન હોય, જે કામમાં કામ કરવાનું મન ન હોય એમાં એનો એ કામમાં ભલે વાર હોય એમ. આત્માનો વિચાર કરે પણ મન બીજે લાગેલું હોય તો આત્માની પ્રાપ્તિ ન થાય. આત્માનો વિચાર કરે ત્યાં મન લાગવું જોઈએ. મન કયો? અહીંયા રુચિ સહિતનું મન કયો, રસ સહિતનું મન કયો, ભાવના કહો, એ બધું એમાં આવી જાય છે. એ ભાવ સ્વરૂપ છે. અને એનો આંખ ક્યાંથી શરૂ થાય? એને ભાવ સ્વરૂપની મોર ક્યાંથી લાગે? કે આનંદ સાથે ઉપજે ત્યારે. આનંદ ઉપજે ત્યારે શું શું હોય? કે એક તો વિતરાગ ભાવ હોય, ચારિત્રની અંદર રાગ દ્વેષ મોહનો અભાવ હોય, વિતરાગ નિર્વિકલ્પ સ્વસંવેદન રૂપ હોય, આત્માના જ્ઞાનમાં જ્ઞાન વેદન હોય, અને એવું જ્ઞાન વેદન હોય કે એ વખતે વિકલ્પ ચાલુ ન થાય, બંધ થઈ જાય, એવું નિર્વિકલ્પ સ્વસંવેદન, અને સમરસી એટલે એક રસ સરખો, એક સરખો એકાકાર રસ, આત્મરસ, એવા ભાવ વડે જે આનંદ ઉત્પન્ન થયો, આટલા ભાવ સહિત જે આનંદ ઉત્પન્ન થયો, તેને અહીંયા પહેલું વહેલું અમે ભાવ સ્વરૂપ છે એવું આંખ માનીએ છીએ. આ ભાવ સ્વરૂપનો પહેલો આંખ શરૂ થયો. કઈ રીતે તે કહીએ છીએ કે ભાવ સ્વરૂપ અર્થમાં ભાવ છે, ભાવ સ્વરૂપ છે એના અર્થમાં ભાવ કેવો છે. શ્રુત પણ એક ભાવ છે, જ્ઞાન પણ એક ભાવ છે. ત્યાં નિર્વિકલ્પ વિતરાગ સ્વસંવેદન સમરસી ભાવ આનંદ સહિત તેને ભાવ સ્વરૂપ, એ 15મી કાચાનો અંશ છે. મુખ્ય પણ ભાવ સ્વરૂપનો એ અર્થ કરવામાં આવે છે. ભાવશ્રુત અર્થમાં ભાવ છે ત્યાં. દ્રવ્યશ્રુતનો અર્થ એવો છે કે દ્રવ્યશ્રુતમાં જ્યાં ઉપાદેય વસ્તુનું વર્ણન છે ત્યાં અનુપમ આનંદ ઘન સિદ્ધાત્મા અનંત ચૈતન્ય ચિન્હના અનુભવનો રસાસ્વાદ બતાવ્યો છે. વર્ણન કરીને શબ્દથી, દ્રવ્યશ્રુતમાં વર્ણન કરીને શબ્દથી શું બતાવ્યું છે કે અનુપમ આનંદ ઘન સિદ્ધાત્મા, જેને કોઈ ઉપમા નથી એવો આનંદનો, ઘનિષ્ઠ આનંદનો પિંડ, અનંત આનંદનો પિંડ આત્મા, ચૈતન્ય આત્મા, અનંત ચૈતન્ય ચિહ્ન, એનું લક્ષણ પણ અનંત છે, અંત નથી આવતો. જ્ઞાન લક્ષણ ચૈતન્ય લક્ષણ પણ અનંત છે, કાળથી અનંત છે અને ભાવથી પણ અનંત છે, એનો અંત લાવી શકાતો નથી. એવા ચિહ્નથી, એવા લક્ષણથી અનુભવનો રસાસ્વાદ જેને આવ્યો, એ લક્ષણના આધારે જેને અનુભવનો રસાસ્વાદ આવ્યો, રસાસ્વાદ ત્યાં બતાવ્યો છે, વર્ણનથી બતાવ્યો છે, એટલું શક્ય છે, એટલું પૂરેપૂરું તો બતાવી ન શકાય, પણ કથનચિત બતાવ્યો છે એમ લેવું. અનાદિથી મન ઇન્દ્રિય દ્વારા ચેતના વિકાર વર્તતો હતો, અનાદિથી મન ઇન્દ્રિય દ્વારા ચેતનાનો વિકાર વર્તતો હતો, તે શુભ અશુભથી વિકાર છોડાવીને શ્રુત વિચાર વડે જ્ઞાનાદિ ઉપયોગની પ્રવૃત્તિ દ્વારા પોતાનું સ્વરૂપ પીછાણ્યું. શું વાત આવી? મન ઇન્દ્રિય દ્વારા પ્રવર્તતો હતો ને ચેતના વિકાર. એમ છે કે ચેતનાના ત્રણ ભેદ છે, કર્મચેતના, કર્મફળ ચેતના અને જ્ઞાન ચેતના. ચેતનાના ત્રણ પ્રકાર, એમાં જ્ઞાન ચેતના તે શુદ્ધ ચેતના છે, અને કર્મ ચેતના અને કર્મફળ ચેતના તે ચેતના વિકાર છે, વિકૃત ચેતના છે, મલિન છે, અથવા સૌ ઉપાધિક ભાવ છે આત્મા. ત્યાંથી છોડાવીને, એમાં શુભ અશુભ વિકાર સાથે હોય છે જીવને, ત્યાંથી છોડાવીને શ્રુત વિચાર વડે, શ્રુત વિચાર વડે એટલે દ્રવ શ્રુતના વિચારના આધારથી જે વિચાર નિમિત્તે જે વિચાર થયો એમાં આત્માનો વિચાર લીધો, જ્ઞાનાદિ ઉપયોગની પ્રવૃત્તિ દ્વારા. ઉપયોગ મુખ્ય છે જ્ઞાનની પ્રવૃત્તિ, વિચારની અંદર મુખ્ય છે, રાગનો અંશ છે પણ જ્ઞાન મુખ્ય છે. તેની પ્રવૃત્તિ દ્વારા પોતાનું સ્વરૂપ પીછાણ્યું, પહેલું વહેલું જે છે એ પોતાનું સ્વરૂપ ઓળખ્યું, જ્ઞાન થી પોતાનું સ્વરૂપ જ્ઞાન લક્ષણ થી એ વિચારની ભૂમિકામાં સ્પષ્ટ અનુભવાન છે પ્રતીતિ આ ઓળખાણ અસ્તિત્વ ગ્રહણ એવું આ ઓળખાણ સ્પષ્ટ પ્રતિભાસ ઓળખાણ અને ત્યારથી આશ્રયભૂત સ્વરૂપનું લક્ષ થઈ જાય એનું નામ ઓળખાણ લક્ષ રહે છૂટે નહીં એનું નામ લક્ષ રહે તે ઓળખાણ એવું પહેલી પહેલી પીછાણી ગુરુદેવ નો પ્રશ્ન પૂછો હતો બીજા બીજી ભાષામાં પ્રશ્ન પૂછ્યો હતો કે આવી રીતે નિર્ણય થયો અને સ્વરૂપ સન્મુખ થયો તો એ જ્ઞાન જાત્યાંતર થયું કે નહીં કેમ કે આત્મધર્મમાં એક વિષય આવ્યો હતો ત્યાંથી વિષય છોડ્યો હતો કે ત્યાંથી એક ભાવ વધતો વધતો પુરુષાર્થનો કોઈ અપૂર્વ પરાક્રમ કરીને સમ્યક દર્શન સમ્યક જ્ઞાન રૂપે પરિણમી જાય છે નિરુત્તમ દશામાં આવી જાય છે વધતો વધતો એવો ભાવ લીધો હતો એટલે એને અડીને પ્રશ્ન કર્યો કે આ વધતો વધતો કયો ભાવ છે કે જે સમ્યક દર્શન અને સમ્યક જ્ઞાનમાં પરિણમે છે તો કે જ્ઞાન ભાવ છે જ્ઞાન ભાવ વધતો વધતો સમ્યક જ્ઞાન રૂપે પરિણમે છે તો પછી શ્રદ્ધા તો કે શ્રદ્ધા શ્રદ્ધા મિથ્યા છે કે પણ મન મિથ્યા જ છે તરત કહી દીધું પછી મિથ્યા જ મન છે પણ ઘણું મન થયું છે એ તો અનુભવ ઘણો કપાઈ ગયો છે પણ જાતિ મંદ નહીં મિથ્યા જ નહીં જાતિ મિથ્યાત નહીં આવી એટલે જાતિનો પ્રશ્ન કર્યો ત્યાંથી તો પછી જ્ઞાનની જાતિ કઈ છે જ્ઞાન જાતિ અંતર થયું છે કે નથી થયું આ સિદ્ધ પ્રશ્ન કર્યો ઓકે કહેવાય નહીં પણ છે ખરું આગમમાં વિવિક્ષા સમ્યક દર્શન પછી જાત્યાંતર પણ આને છે એટલે કહેવાય નહીં પણ સન્મુખ થયું એનો અર્થ કે છે ખરું કેમ કે સાધવા માટે છે ખરું કહેવાય નહીં પછી એટલો ખુલાસો કર્યો આત્માના જ્ઞાનનો તત્વજ્ઞાનનો અભ્યાસ કરતા હોય ને કે એમ કહેવા બે તો માની લઈએ પાછા આપણને નિર્ણય તો થઈ ગયો છે માનવા માંડે કે પછી કોઈ પ્રવાડે બીજા રસ્તે ચડી જાય એટલે ન કહેવાય એ ખુલાસો કર્યો પણ એવી બધી ચર્ચા જાહેર માનો થાય ખાનગી માં થાય જેમ દીપક ની આડા ચાર પડદા હતા આ અદ્રષ્ટાંત અનુભવ પ્રકાશમાં લીધેલો છે તેમાંથી ત્રણ પડદા દૂર થતા પ્રકાશ પૂછાયણા તેથી દીપક છે અને અવશ્ય છે એમ પ્રકાશનો અનુભવ હવે પહેલો પડદો બહુ કાળો હતો પાંચ પડદામાંથી પછી બીજો પડદો આછો કાળો હતો પછી ત્રીજો પડદો ઈથી આ બ્રાઉન હતો ચોથો પડદો સાવ ઝાંખો કાળો હતો અને પાંચમો પડદો તો ધોળા ધોળો જ હતો પણ પડદો હતો તોય ચાર પડદા ગયા અને ધોળા ધોળા પડદા પાછળ દીવો હતો ત્રિખાણો દીવો છે નક્કી દીવો છે પાછળ પાંચે પડદા પાછળ દીવો તો હતો જ એટલે પાંચે પડદા પાછળ દીવો છે એમ તો ખ્યાલમાં આવતો હતો કેમ કે દીવા વગરના પાંચ પડદા રાખો ને દીવાવાળા પાંચ પડદા રાખો તો ફેર પડી જાય પાછળ તો દીવો છે એક પડદો હટ્યો વધારે પ્રકાશ થયો બીજો હટ્યો વધારે પ્રકાશ થયો ચાર હટ્યા તો નક્કી થઈ ગયું કે દીવો છે આ નિર્ણય થઈ ગયો એમ કે એનું નામ ઓળખાણ અવશ્ય છે એમ કીધું ચોથો પડદો દૂર થતા દીપક સાક્ષાત પ્રગટ થશે જે છેલ્લો છે આમાં ચાર લીધા છે પાંચ લીધો ચાર લીધો દ્રષ્ટાંત છે છેલ્લો પડદો થતા સાક્ષાત પછી દીવો દેખાશે તેમ આત્માના ચૈતન્ય પ્રકાશ આડા ચાર કષાય રૂપ ચાર પડદા છે ત્રણ કષાયની ચોકડી ગઈ ત્યારે ચેતના પ્રકાશ સ્વજાતિ જ્યોતિ નો અનુભવ નિજ વેદન થી એવો થયો, ત્યારે ચેતના પ્રકાશ નો અનુભવ એવો થયો કે પરમાત્મ ભાવનો આનંદ, આ ભાવશ્રુત આનંદમાં માનો કે પ્રતીતિ રૂપે સંપૂર્ણ પ્રાપ્ત થયો છે. ઉપશમ સમ્યક દર્શનમાં સંપૂર્ણ લીધું, કેમ કે ઉપશમ સમ્યક દર્શનમાં મોહના ઉદયનો અભાવ છે, દર્શન મોહનો, અને ભાવની અપેક્ષાએ એની નિર્મળતા ક્ષાયિક વત ગણવામાં આવે છે. પ્રથમ ઉપશમ, અને બધાને પહેલું ઉપશમ જ થાય, પછી સ્થોપશમ થાય છે. એમાં કેવળી ગમ્ય મળ છે પોતાને ખબર ન પડે, એને તો એમ જ લાગે કે મને એવી રીતે. હા, ના ત્રણ કસાઈ ના અભાવ, ત્રણ કસાઈ ચોકડી ગઈ, ચોકડી ના ત્રણ કસાય, ત્રણ કસાય ચોકડી ગઈ. ચેતના પ્રકાશ બીજા જીવો છે ત્યારે ચેતના પ્રકાશ અનુભવ થયો કે પરમાત્મા ભાવનો આનંદ, આ ભાવ સુધ આનંદમાં માનો કે પ્રતિદિન સંપૂર્ણ થયો. એમાં તો અનંત અનુભૂતિ લેવાય, એના ઉપરથી કાઉન્ટ બાંધો છે. આત્માના ચૈતન્ય પ્રકાશ વાળા ચાર કસાય રૂપ ચાર પડદા છે. ચાર કસાયમાં તો ચાર ક્રોધમાન માયા લોભ એ ચાર છે. કસાય ચોકડી ગઈ, એમ ત્રણ ન લીધું હતું, પણ કસાય ચોકડી ગઈ ત્યારે ચેતના પ્રકાશનો સ્વજાતિનો અનુભવ થયો, એ પહેલી એમ લેવું જોઈએ. ત્રણ કસાયનો અભાવ, ત્રણ કસાયની ચોકડી નહીં પણ કસાયની ચોકડી ગઈ એમ, ત્યારે એવો વેદનથી અનુભવ થયો કે જાણે પરમાત્માનો આનંદ, આ ભાવશ્રુત આનંદમાં માનો કે પ્રતિરૂપ સંપૂર્ણ થયો. જયારે ચોથો પડદો જશે ત્યારે ખરેખર પરમાત્મા થઈ જશે. હા, એ પછી તો ત્રણ એટલું લઈ લીધું, મુનિ દશા સુધી ની વાત થઈ ગઈ. વિષય અનુસંધાન કેમ કે પેલા ઓળખાણ થઈ, પછી વર્ણનમાં રસાસ્વાદ બતાવ્યો, પછી અનાદિથી મન ઇન્દ્રિય દ્વારા જે ચેતના વિકાર વર્તતો હતો તે છોડાવીને શ્રુત વિચાર અને જ્ઞાનાદિ ઉપયોગની પ્રવૃત્તિ દ્વારા પોતાનું સ્વરૂપ પીછાઈને વજીતો, અને એમાં ત્રણ પડદા જતા ચોથો ત્રણ પડદા, જેમાંથી ત્રણ પડદા દૂર થતા પ્રકાશ પીછાઈનો કે દીપક સ્વરૂપે છે, હવે ચોથો પડદા દૂર થતા સાક્ષાત પ્રગટ થશે એ અનુભવ થયો એમ કહેવાય. મને જો લેવું હોય તો પેરેગ્રાફ પાડી જુદો લઈ લેવો જોઈએ કે ત્યાંથી વિષય જુદો શરૂ કરીએ છીએ, કે ત્રણ કસાયની ચોકડીનો નાશ થાય પછી ચોથી ચોકડીનો નાશ થશે ત્યારે કેવળ પરમાત્મા થઈ જશે. અનુભવના પ્રકાશની જાત તો તે જ છે, અન્ય નથી. અનંતાનુંદી પ્રત્યાખ્યાન વર્ણિ, અપ્રત્યાખ્યાન વર્ણિ અને સંજલન, એ ચાર એવી રીતે. એક ચોકડી એટલે ચાર, અનંતાનું મંદિરની જાતના ચાર એવી રીતે. ખરેખર તો ત્રણ શબ્દ કાઢી નાખવો જોઈએ. કસાય ચોકડી ગઈ ત્યારે ચેતના પ્રકાશ સ્વજ્ઞાતિ જ્યોતિ, કારણ કે પેલા પીછાણ્યો છે અને પછી પ્રણ કસાયની ચોકડી જાય ત્યારે નિજ વેદનથી અનુભવ થયો. ચેતના પ્રકાશ સ્વજાતિ ત્યાં જાતિ લીધી અને નિજ વેદનથી અનુભવ થયો. દર્શન મોહનની કેટલી પ્રકૃતિ? હા, પછી ચોથો પડદો કયો લેશે? છેલ્લે લીધું કે જયારે ચોથો પડદો જશે ત્યારે પાંચ પડદા ની માત છે, એવો ચાર પડદા ની છે, પાંચ પડદા ની માત વધારે પ્રકાશ થયો. એટલે તો કાળા પડદાની પાંચ પડદાની વાત કરી હતી, આના ઉપર વાત કરી હતી. ત્રીજો જતા વધારે થયો, ચોથો જતા અધિક ચડતો થયો અને પાંચમો ગયો ત્યારે નિરાવરણ પ્રકાશ થયો. એ પ્રમાણે જ્ઞાન આવરણના પાંચ પડદા છે. ત્યાં કસાય શબ્દ નો ત્યાં પ્રયોગ નથી કર્યો પાછો. અને એ પાંચ જ્ઞાન માં પણ મતિ શ્રુતૌધિ મનોપ્રિય ને કેવળ લીધા છે. પાછા ઓલા ચોકડી વાળા વાત નથી કે દર્શન મોહ ની વાત નથી, ત્યાં જ્ઞાનાવરણી ની વાત લીધી છે. પછી ત્યાં જ્ઞાનાવરણી ની વાત છે, એ બીજી વાત થઈ ગઈ. તરકણા કરે છે કે વિશેષ લક્ષણ અવયવને જાણનારું જ્ઞાન છે અને સામાન્ય વિશેષરૂપ પદાર્થના નિર્વિકલ્પ સત્તા માત્ર અવલોકનરૂપ દર્શન છે. જ્ઞાન છે તે દર્શનને જાણે છે, તો ત્યાં જ્ઞાનમાં સામાન્ય અવલોકન કઈ રીતે થયું? અને દર્શન છે તે જ્ઞાનને પણ દેખે છે, જ્ઞાન દર્શનને જાણે છે, ત્યાં દર્શન તો સામાન્ય છે, તે સામાન્યને જાણતા સામાન્યનું જ્ઞાન છે, તો ત્યાં વિશેષ જાણવું કઈ રીતે થયું? તેનું સમાધાન તો પછી બીજો જ પ્રશ્ન ઉઠાવ્યો છે. જે ઓલી સમાધિની વાત હતી તેમાંથી પાછો દર્શન જ્ઞાનનો બીજો જ પ્રશ્ન ઉઠાવ્યો. તેનું સમાધાન કે છિદ પ્રકાશમાં આ પ્રમાણે સિદ્ધ થાય છે કે જ્ઞાને દર્શનના સર્વ પ્રદેશો જાણ્યા, દર્શનનો સ્વપર દેખવાનું સર્વ જાણ્યું, સ્વપર દેખવા પણ એ પણ સર્વ જાણ્યું, દર્શનનું લક્ષણ સંજ્ઞા આદિ ભેદ દ્રવ્ય ક્ષેત્રાદિ ભેદ એ સર્વને જ્ઞાન જાણે, એટલે દર્શનના વિષયને જ્ઞાન જાણે છે. કેવી રીતે દર્શનના વિષયને જ્ઞાન જાણે છે એટલે વિશેષ સામાન્યનું પણ થયું ને વિશેષનું પણ જ્ઞાન થયું એમ કહે. બોલાનો પ્રશ્ન એમ છે, પ્રશ્ન કરનારનો જ્ઞાન દર્શન તો સામાન્ય છે અને સામાન્યને વિષય કરે છે, તો જ્ઞાને દર્શનને વિષય કર્યો તો એમાં જ્ઞાને સામાન્યને જાણ્યું પણ વિશેષ શું રહ્યું? જ્ઞાનનો વિષય તો વિશેષ છે, તો કે ભેદ સહિત જાણ્યું માટે એ બહુ કરાય છે. લક્ષણ ભેદ, સંજ્ઞા ભેદ, દ્રવ્યક્ષેત્રાદિ ભેદ એવી રીતે બધા ભેદથી દર્શનને જ્ઞાન જાણે છે, એટલે દર્શનના વિશેષને જ્ઞાન જાણે છે. દર્શનના સામાન્ય સ્વરૂપને પણ જાણે છે ને દર્શનના વિશેષને પણ જાણે છે. એટલે એવી રીતે લેવાનું છે કે દર્શનનો વિષય સામાન્ય છે પણ દર્શન પોતે વિશેષ છે. દર્શનનો વિષય સામાન્ય છે ને દર્શન પોતે વિશેષ છે, માટે જ્ઞાનને એમાં બાધા આવતી નથી. એટલે દર્શનના વિશેષને જ્ઞાન જાણે, સામાન્ય વિશેષ બે જાણ પણ થઈ ગયું જ્ઞાનમાં. અને જ્ઞાનને દર્શન કઈ રીતે દેખે છે કે તેનું સમાધાન કે જાણવું સામાન્ય, તે જ્ઞાનનું સામાન્ય લક્ષણ, અને સ્વપરને જાણવું તે જ્ઞાનનું વિશેષ લક્ષણ, એમ બંને લક્ષણમય જ્ઞાન છે. તે જ્ઞાન સંજ્ઞાદિ ભેદવાળું છે, તેને નિર્વિકલ્પ રૂપે દેખે છે, એવા ભેદ પાડીને જાણ દેખતું નથી પણ ભેદ વગર દેખે છે એવી રીતે લેવું. તેથી સામાન્ય અવલોકન થઈ ને જે ગુણનો આમાં ક્યાંથી વાત સમજવા માટે પકડવી, કે જે ગુણનું જે પ્રકારે પરિણમવારૂપ કાર્ય છે તે ગુણ તે જ પ્રકારે પરિણમે ને, બસ આ એની ચાવી છે. જો ગુણના સ્વભાવને પરિણમવાના સ્વભાવને સમજે તો જ્ઞાન દર્શનને જાણે એનો વાંધો નહીં આવે, અને દર્શન જ્ઞાનને દેખે એનો વાંધો નહીં આવે, બેમાંથી કોઈનો વાંધો નહીં આવે, પોતાની રીતે પરિણમશે. દર્શન પણ જ્ઞાનમાં જ્ઞેય છે કે નહીં, દર્શનમાં જ્ઞેયત્વ છે કે નહીં, જ્ઞાન દર્શનને જાણે જો એનામાં જ્ઞેયત્વ હોય તો પતિજી વાત. જ્ઞાનમાં દ્રશ્યપણું છે કે નહીં, જ્ઞાન પોતે દ્રશ્ય છે કે નહીં, કે છે તો દર્શન એને દેખે, વાત પૂરી થઈ ગઈ, સીધી વાત લઈ લ્યો અહીંથી, પછી કઈ કોઈ આપત્તિ નહીં આવે સમજવા. જ્ઞાન અને દર્શન એ બંનેનો પ્રકાશ એક ચેતન સત્તાથી થયો છે, તેથી બંનેની સત્તા એક છે. આવો તર્ક સમાધાનકારથી ભાવશ્રુતમાં થયો. એટલે આ દર્શન જ્ઞાનનું સમાધાન પણ ક્યાં થયું? એ ભાવશ્રુતમાં થયું. એટલે એમ કહે છે કે જેને નિર્વિકલ્પ સ્વસંવેદન આનંદ સહિત ભાવશ્રુત પ્રગટે એને દર્શનનું સ્વરૂપ પણ જાણ્યું ભાવશ્રુતમાં, અને એને જ્ઞાનનું સ્વરૂપ પણ જાણ્યું, એમ કહેવું છે. આ ભાવશ્રુતનું નામ વિતર્ક છે. એ વિચાર કર્યો હે, આ ભાવશ્રુતનું નામ વિતર્ક છે. આવી રીતે અભેદ જ્ઞાનમાં અનેક ભેદોનું જ્ઞાન થઈ જાય છે, માટે એને વિતર્ક જ્ઞાન કહીએ, ભાવશ્રુત રૂપ વિતર્ક જ્ઞાન કહીએ. અનુગત જ્ઞાનની સાથે જ સુખ થયું એને અનુસરીને સુખ થયું તેને વિતર્ક અનુગત સમાધિ સુખ કહીએ છીએ. જાઓ આવી રીતે ઉતાર્યું, વિતર્ક અનુગત સમાધિ, સમાધિનો અર્થ સુખ કર્યો. હા, પછી વિચાર અનુગત જુદો લેશે, નામાં વિકલ્પ વિચારમાંથી નિર્વિકલ્પ સમાધિમાં લઈ ગયા, નિર્વિકલ્પ સમાધિમાં બધા ભેદ સમાઈ ગયા, એને વિતર્ક કીધો. આ દર્શનનો પ્રશ્ન એટલે ઉઠાવ્યો કે બે નો વિષય સૂક્ષ્મ છે અને કોઈને સમ્ય જ્ઞાન અનુભવ થયા પહેલા કદાચ એ વિષય ન સમજાય, પણ અનુભવ થાય તો સમજાય જાય, માટે એના ભાવ સ્વરૂપ જ્ઞાન ને વિતર્ક થઈ જશે. જુદા જુદા અર્થ વિચારવા તેને વિચાર કહીએ. જુદા જુદા અર્થો વિચારે એને વિચાર કરીએ અને પછી એનાથી સમાધિ સુખ પ્રગટ કરે એવા વિચારપૂર્વક વિચારણનું બધું સમાધિ કહેશે. વિતર્કનો અર્થ એ ભેદ, અભેદમાં ગર્ભિત ભેદ, અભેદમાં ભેદ ગર્ભિત છે એવું જે જ્ઞાનનું સ્વરૂપ, ભેદ ગર્ભિત જે અભેદ સ્વરૂપ જ્ઞાનનું સ્વરૂપ તે વિતર્ક અનુગત સમાધિ કહીએ. એ જ્ઞાનનો ચમત્કાર છે, આ એક જ્ઞાનનો ચમત્કાર છે કે જે ભેદો વિચારથી ન જાણ્યા હોય એવા કેટલાક ભેદો અભેદ અનુભવ થયા પછી જ્ઞાનમાં આવી જાય, જેનો ઉપયોગ પહેલા થયો જ ન હોય એવા ભેદ વિચારનો જ્ઞાનમાં ઉપયોગ જ ન થયો હોય એ પહેલા અભેદ નિર્વિકલ્પ સમાધિ થઈ જાય અને પછી એનો ઉપયોગ થાય એવું બને. તો એ જ્ઞાન ક્યાંથી થયું? બધાને પ્રમાણ જ્ઞાન ના અંશમાં સમાઈ જાય છે. તો પ્રમાણ થયું કે ન થયું? કે નિર્વિકલ્પ અભેદ પ્રમાણ થયું, યુગપત અનુભવ દ્રવ પર્યાય નો થયો ત્યારે નિર્વિકલ્પ અનુભવ ના કાળે જ્ઞાન પ્રમાણ થયું તો કે એની અંદર બારે અંગના ભેદ સમાઈ ગયા. તો બારે અંગના ભેદનો ઉપયોગ થશે કે નહીં થશે? કેમ કે તો અનંત છે, અનંત નહીં છે, અનંત સમય નથી અને સાધક દશાનો અનંત સમય જ નથી, અસંખ્ય સમયની સાધક દશા છે. માટે જરૂરી નથી બધા ભેદનો ઉપયોગ થવો, એ જરૂરી નથી. છતાં પણ બધા ભેદનું જ્ઞાન છે કે આ અભેદમાં બધા ભેદ જ્ઞાન, ભેદનું ગર્ભિત જ્ઞાન આવી જાય છે. બધા ગુણ અનુભવમાં આવી ગયા પણ એને બધા ભેદને ખબર ના હોય, ખબર ન હોય તો. પણ આ તો ન્યાય, તર્ક, ભેદ જે વિચાર ગમ્ય છે એનો ઉપયોગ થઈ શકે, એનો ન પણ થાય છતાં એનું જ્ઞાન છે, એને ઉપયોગ ન થાય પણ જ્ઞાન છે એનો. વાપરે તો જ પૈસા છે એવું નથી, મૂડી છે એનું નામ પૈસા છે. સો રૂપિયાની મૂડી છે તો હોય હવે વાપરી વાપરો તો અમે માનીએ, તો કે એવું નથી જરૂરી. 25 વાપરે તો હોની જ મૂડી છે, 50 વાપરે તો હોની મૂડી છે, 99 વાપરે તો હોની મૂડી છે, 100 વાપરે તો હોની જ મૂડી છે. પણ આ તો કહે છે કે બધા હોય હો વાપરતા જ નથી, કોઈ કેટલાક જ વપરાય છે. નય જ્ઞાન તો કેટલું કે થાય છે, બધું નય જ્ઞાન ઉદય નથી થતો, છતાં આનંદ નયનો ધણી છે, પ્રમાણ જ્ઞાન છે. એવી રીતે લેવું એટલે ભેદ ગર્ભિત છે, એ રીતે વિતર્કનું ગત સમાધિ છે. સદમસ્તને તે સુખ ભાવ સ્વરૂપના વિલાસથી ચૈતન્ય પ્રકાશને જાણતા, વેદતા, અનુભવતા, અનુભવતા થાય છે અને જ્ઞાતાને પોતાના આનંદથી સમાધિ ઉપજે છે. તેના ત્રણ ભેદ, શબ્દ, અર્થ અને જ્ઞાન. પ્રથમ તો વિતર્ક એવો શબ્દ છે, તેનો અર્થ તે શ્રુત વિતર્ક નો અર્થ છે, અને તે અર્થ નું જ્ઞાન તેને જ્ઞાન કહીએ. એમ શબ્દ દ્વારા, અર્થ દ્વારા, જ્ઞાન દ્વારા અને જ્ઞાન દ્વારા આનંદરૂપ સમાધિ છે, એ જ પ્રમાણે વિતર્ક સમાધિ નું સ્વરૂપ કહ્યું છે. આમ વિતર્ક નો એવો અર્થ લીધો. શ્રુત ની અંદર જે ભેદ ગર્ભિત છે, ઉદય થાય ન થાય તે પૂર્વક જે સમાધિ નો આનંદ છે એને વિતર્ક અનુગત સમાધિ કહેવું.